એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કેવી વૈશ્વિક પરંપરાની વાત કરવાના છીએ જેનું નામ કદાચ સાંભળ્યું હોય પણ ઊંડાણમાં કદાચ બહુ ખ્યાલ ન હોય.
હા, આપણે વાત કરીશું એંગ્લિકનિઝમ વિશે.
બરાબર. દુનિયાભરમાં લાખો લોકો આ પરંપરાને અનુસરે છે, પણ એ ખરેખર છે શું, એની ખાસ વાત શું છે, એ સમજવાનો આજે પ્રયત્ન કરીશું.
ચોક્કસ. અને આ સમજવા માટે આપણે આધાર લઈ રહ્યા છીએ માર્ક ચાપનેન નામના એક વિદ્વાનના બે પુસ્તકોનો. એક છે એંગ્લિકનિઝમ ધ વિયા મીડિયા એક્સપ્લેન્ડ અને બીજું એંગ્લિકનિઝમ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આપણે એમના સારાંશ પરથી આ જટિલ વિષયને આમ સરળ બનાવવાની કોશિશ કરીશું.
અને મને લાગે છે ને કે આ વિષય આજે જાણવો જરૂરી છે, કારણ કે એંગ્લિકનિઝમનો જે ઇતિહાસ છે અને એમનો જે પેલો મધ્યમ માર્ગ અપનાવવાનો પ્રયાસ, લેટિનમાં વિયા મીડિયા કહે છે ને,
હા વિયા મીડિયા,
એ આપણને આજના સમયમાં જ્યાં બધે મતભેદો જ દેખાય છે ત્યાં કઈ રીતે સાથે રહેવું, સંસ્થાઓ કઈ રીતે ચલાવવી, એના વિશે કંઈક શીખવી શકે છે. તો ચાલો શરૂ કરીએ.
બિલકુલ. પણ એ પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. માર્ક ચેપમેન,
હા, કોણ છે?
જુઓ, એ ખાલી ઇતિહાસકાર નથી, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે આધુનિક ધર્મશાસ્ત્રના ઇતિહાસના, પછી રિપન કોલેજ કુડેસ્ટનના વાઇસ પ્રિન્સિપલ પણ છે, અને સૌથી અગત્યનું
શું,
એ પોતે એક એંગ્લિકન પાદરી પણ છે.
હો, એટલે એમને તો બંને અનુભવ થયા કહેવાય, એક વિદ્વાન તરીકે બહારથી જોવાનું અને એક પાદરી તરીકે અંદર રહીને જીવવાનું. આ તો ખરેખર અનોખું કહેવાય.
હા, એટલે જ એમનો દૃષ્ટિકોણ બહુ રસપ્રદ બને છે. એમના લખાણમાં તમને ઊંડો અભ્યાસ તો દેખાય જ, પણ સાથે સાથે એક પ્રકારની સહાનુભૂતિ પણ દેખાય. એ એંગ્લિકાનિઝમની તાકાત અને નબળાઈઓ, એના જે આંતરિક વિરોધાભાસો છે, એના ઐતિહાસિક કારણો, આ બધું બહુ સંતુલિત રીતે રજૂ કરે છે. ખાલી વખાણ કે ટીકા નહીં,
પણ ઊંડું વિશ્લેષણ.
બરાબર. એક ગહન અને પ્રમાણિક વિશ્લેષણ જે આપણને આખી પરંપરાની જટિલતા સમજવામાં મદદ કરે.
સરસ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. ચેપમેનના વિશ્લેષણ પ્રમાણે આ એંગ્લિકનિઝમ છે શું, મુખ્ય વિચાર શું છે એનો?
એટલે મૂળભૂત રીતે જોઈએ ને તો એંગ્લિકનિઝમ પોતાની જાતને રોમન કેથોલિક પરંપરા અને પ્રોટેસ્ટન્ટ સુધારાવાદની જે આમ ચરમ સીમાઓ છે એની વચ્ચેના એક મધ્યમ માર્ગ તરીકે જુએ છે, પેલો વાયા મીડિયા.
ઓકે.
પણ સમજવા જેવી વાત એ છે કે આ કોઈ આમ પથ્થરની લકીર જેવા સિદ્ધાંતોનો સમૂહ નથી, એના કરતાં વધારે તો એક પદ્ધતિ છે, એક અભિગમ.
પદ્ધતિ,
હા. એની ઓળખ કોઈ ચોક્કસ ધર્મશાસ્ત્રીય ફોર્મ્યુલામાં નથી બંધાયેલી, પણ એના ઇતિહાસમાં છે, એની જે ખાસ પૂજા પદ્ધતિ છે જે બુક ઓફ કોમન પ્રેયરમાં જોવા મળે છે એમાં છે, અને એનું જે માળખું છે, મતલબ કે બિશપ દ્વારા શાસન, એમાં રહેલી છે.
એટલે એમ કહી શકાય કે કોઈ ચોક્કસ મંજિલ નહીં, પણ મુસાફરી કરવાની એક રીત, પરંપરા અને સુધારા વચ્ચે આમ સતત બેલેન્સ કરવાની કોશિશ.
બરાબર પકડ્યું, એકદમ એ જ, એક સતત ચાલતી પ્રક્રિયા જેવું છે. અને ચેપમેનના પુસ્તકો આ જ મૂળ સવાલનો જવાબ શોધે છે કે ભાઈ, આટલી બધી જુદી જુદી જગ્યાએ ફેલાયેલી અને ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ આટલી બધી વિવિધતા ધરાવતી ચર્ચ,
હા,
જે ઘણીવાર એકબીજા સાથે બહુ ઊંધા મતભેદ પણ રાખે છે, એ કઈ રીતે હજી પણ પોતાને એક કોમ્યુનિયન, એટલે કે એક સંગત તરીકે ઓળખાવી શકે?
તો શું જવાબ મળે છે, શું જોડી રાખે છે એમને?
ચેપમેન સમજાવે છે કે આ એકતા કોઈ એક સુપ્રીમ લીડર, જેમ કે કેથોલિક ચર્ચમાં પોપ છે, એનાથી નથી આવતી.
ઓકે.
કે પછી કોઈ બહુ જ કડક સિદ્ધાંતોના લિસ્ટથી પણ નથી આવતી. એના બદલે ત્રણ વસ્તુઓ મહત્વની છે.
કઈ ત્રણ?
પહેલું, એમનો એક સમાન ઐતિહાસિક વારસો છે જેના મૂળ ઇંગ્લેન્ડના ધાર્મિક સુધારામાં છે. બીજું, એક ખાસ પ્રકારની પૂજા પદ્ધતિ માટેની એમની વફાદારી જે પેલી બુક ઓફ કોમન પ્રેયરમાં દેખાય છે. અને ત્રીજું, એક સમાન એપિસ્કોપલ માળખું, એટલે કે બિશપ દ્વારા સંચાલિત શાસન. આ વસ્તુઓ એમને દુનિયાભરમાં એકબીજા સાથે જોડે છે.
શરૂઆત ક્યાંથી થઈ? મને સાંભળ્યું છે કે શરૂઆત થોડી આમ નાટકીય અને રાજકીય વધારે હતી.
હા હા, બિલકુલ. શરૂઆત ખરેખર આકસ્મિક અને રાજકીય જ હતી. 16મી સદીમાં ઇંગ્લેન્ડના રાજા હતા હેનરી 8.
હા.
એમને પોતાના લગ્ન રદ કરાવવા હતા, પણ રોમના પોપે ના પાડી એટલે ભાઈ ગુસ્સે થઈ ગયા.
અચ્છા.
અને એમણે રોમ સાથે સંબંધ તોડી નાખ્યો, અને પોતાને જ ઇંગ્લેન્ડના ચર્ચના વડા જાહેર કરી દીધા. આમાં કોઈ ઊંડી ધર્મશાસ્ત્રની વાત નહોતી, પણ રાજકીય જરૂરિયાત હતી. પણ થયું એવું કે આ જે વ્યવહારિક શરૂઆત હતી ને, એણે જ એંગ્લિકનિઝમમાં પેલી અનુકૂલન સાધવાની અને ધર્મશાસ્ત્રીય રીતે થોડું ફ્લેક્સિબલ રહેવાની એક આમ પેટર્ન સેટ કરી દીધી.
વાહ, આ તો ખરેખર રસપ્રદ વાત કહેવાય. પણ પછી એને કોઈ ચોક્કસ ઓળખ તો મળી હશે ને? ક્યારે અને કેવી રીતે?
હા, એ મુખ્ય કામ થયું રાણી એલિઝાબેથ પહેલાના સમયમાં. 1559માં એલિઝાબેથન સેટલમેન્ટ તરીકે ઓળખાય છે. એલિઝાબેથન સેટલમેન્ટ. એલિઝાબેથનો મુખ્ય હેતુ રાજકીય સ્થિરતા લાવવાનો હતો, દેશમાં એકતા જાળવવી હતી. એટલે એમણે એક એવો મધ્યમ માર્ગ અપનાવ્યો જે મોટાભાગના લોકોને સ્વીકાર્ય બને.
એટલે ફરી પાછો પેલો વ્યવહારિક અભિગમ.
બરાબર. એમણે રાજાની સત્તા ફરી સ્થાપિત કરી અને સુધારેલી બુક ઓફ કોમન પ્રેયર BCP ફરજિયાત કરી. અને ખાસ વાત એ છે કે યુકેરિસ્ટ એટલે કે પ્રભુ ભોજન જેવા જે સંવેદનશીલ મુદ્દા હતા ને,
હા,
એના પર જાણી જોઈને થોડી અસ્પષ્ટતા રાખી.
ઓ, એમ શા માટે?
જેથી જે લોકો કેથોલિક વિચારધારા તરફ ઝુકાવ ધરાવતા હોય અને જે પ્રોટેસ્ટન્ટ વિચારધારા તરફ, એ બંને સાથે મળીને પ્રાર્થના કરી શકે, આમ એકતા જળવાઈ.
સમજાયું. અને આ બુક ઓફ કોમન પ્રેયર જે આટલી મહત્વની બની, એના મુખ્ય રચયિતા આર્કબિશપ થોમસ ક્રેનમર હતા, ખરું ને?
ખૂબ જ મોટો ફાળો એમનો. ક્રેનમરની પ્રતિભા જે હતી કે એમણે પરંપરાગત કેથોલિક પૂજાના જે સ્વરૂપો હતા અને જે નવું પ્રોટેસ્ટન્ટ ધર્મશાસ્ત્ર હતું, એ બંનેને બહુ સુંદર રીતે ભેળા કર્યા.
વાહ.
પરિણામે એક એવી પૂજા પદ્ધતિ બની જે લોકોને પરિચિત પણ લાગી અને નવી પણ લાગી, ગૌરવપૂર્ણ પણ હતી અને સામાન્ય માણસ સમજી શકે એવી સરળ પણ હતી. ચેપમેન તો ત્યાં સુધી કહે છે કે BCP એંગ્લિકન ઓળખ બનાવવામાં ધર્મશાસ્ત્ર કરતાં પણ વધારે મોટો ભાગ ભજવ્યો.
ખરેખર?
હા, એ જાણે એંગ્લિકનિઝમનું દિલ બની ગયું. લોકોને સિદ્ધાંતો કરતા અનુભવથી વધારે જોડ્યા.
એટલે પૂજા અને વ્યવહારિક સમાધાન પર ખૂબ ભાર હતો, પણ કોઈએ આ મધ્યમ માર્ગને બૌદ્ધિક સ્તરે સમજાવવાનો કે એનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો?
હા, બિલકુલ. એ કામ કર્યું રિચાર્ડ હુકરે. એમને એંગ્લિકનિઝમના પહેલા મહાન ધર્મશાસ્ત્રી ગણવામાં આવે છે.
રિચાર્ડ હુકર.
એમને પેલું એલિઝાબેથન સેટલમેન્ટ હતું ને, એનો બૌદ્ધિક રીતે બચાવ કર્યો. અને એમણે જ સત્તાના સ્ત્રોત માટે એંગ્લિકનિઝમનો પેલો પ્રખ્યાત ત્રણ પાયાનો સિદ્ધાંત આપ્યો.
ત્રણ પાયા કયા?
શાસ્ત્ર એટલે કે બાઇબલ, પરંપરા એટલે ચર્ચનો જે ઇતિહાસ છે, અનુભવ છે, શાણપણ છે એ, અને તર્ક એટલે આપણી બુદ્ધિ, વિવેક.
ઓકે, શાસ્ત્ર, પરંપરા અને તર્ક.
હા, હુકરે કહ્યું કે સાચું જ્ઞાન મેળવવા માટે આ ત્રણેય વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે, કોઈ એક પર જ આધાર નહીં રાખવાનો. આ વિચાર પછીથી એંગ્લિકન પદ્ધતિનો એક પાયો બની ગયો.
આ તો પાયાની વાત થઈ, પણ સમય જતાં વિચારો બદલાય છે, નવા પ્રવાહો આવે છે. તો આગળ જતાં આ મધ્યમ માર્ગમાં કેવા ફેરફાર આવ્યા, કેવા પડકારો ઊભા થયા?
જુઓ, 18મી અને 19મી સદીમાં બે મોટા પ્રવાહો આવ્યા જેણે એંગ્લિકનિઝમને ઘણો પ્રભાવિત કર્યો. પહેલો હતો ઇવેન્જેલિકલ પુનરુત્થાન.
ઇવેન્જેલિકલ?
હા, જ્હોન અને ચાર્લ્સ વેસ્લી જેવા નેતાઓ હતા. એમણે પછીથી મેથોડિસ્ટ ચળવળ શરૂ કરી, અને જ્યોર્જ વ્હાઇટફિલ્ડ. આ લોકોએ વ્યક્તિગત ધર્માંતરણ, ઊંડી ભક્તિ, બાઇબલનો અભ્યાસ અને સામાજિક કાર્યો પર ખૂબ ભાર મૂક્યો.
સામાજિક કાર્યો એટલે?
જેમ કે એ જમાનામાં ગુલામી પ્રથા સામે આંદોલન ચાલતું હતું, એમાં એમનો મોટો ફાળો હતો. આ ઇવેન્જેલિકલ વિચારધારા આજે પણ એંગ્લિકનિઝમનો એક મહત્વનો હિસ્સો છે.
અને બીજો પ્રવાહ કયો હતો?
બીજો મોટો પ્રવાહ 19મી સદીમાં આવ્યો. એને ઓક્સફર્ડ મૂવમેન્ટ અથવા ટ્રેક્ટેરિયનિઝમ કહે છે. ઓક્સફર્ડ મૂવમેન્ટ.
હા, જ્હોન હેનરી ન્યૂમન જેવા નેતાઓ હતા એમાં. આ ચળવળે શું કર્યું કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનો જે કેથોલિક વારસો હતો ને, એના પર ફરીથી ભાર મૂક્યો.
એટલે કે?
જેમ કે બિશપોની સત્તા CV ઇશુના પ્રેરિતો પાસેથી આવે છે, એને પ્રેષિતોની ઉત્તરાધિકાર કહેવાય. પછી સંસ્કારોનું મહત્વ, પ્રાચીન પૂજા પદ્ધતિઓ, આ બધી બાબતો પર. આનાથી એક એંગ્લો કેથોલિક વિચારધારા મજબૂત બની. એટલે એક બાજુ ઇવેન્જેલિકલ અને બીજી બાજુ એંગ્લો કેથોલિક, આમ બે અલગ દિશા થઈ ને?
બરાબર.
અને આ બે મુખ્ય પ્રવાહો વચ્ચે એક સતત તણાવ ઊભો થયો જે આજ સુધી ચાલે છે. અને આ જ સમયમાં એક ત્રીજો પ્રવાહ પણ વિકસ્યો, ઉદારવાદી અથવા બ્રોડ ચર્ચ.
એ શું હતું?
એમનો પ્રયાસ હતો ખ્રિસ્તી વિશ્વાસને આધુનિક વિજ્ઞાન અને જે નવું વિવેચનાત્મક ચિંતન હતું એની સાથે સુસંગત બનાવવાનું.
ઓહો,
એટલે એક જ ચર્ચની અંદર ત્રણ મુખ્ય પક્ષ ઊભા થયા, ઇવેન્જેલિકલ, એંગ્લો કેથોલિક અને ઉદારવાદી. આનાથી પેલી સમાવેશકતાની વાત તો વધારે જટિલ બની ગઈ હશે.
ચોક્કસ. અને આજે જુદા જુદા મંતવ્યોને એક સાથે રાખવાની ક્ષમતા છે, એ જ એંગ્લિકનિઝમની તાકાત પણ છે અને નબળાઈ પણ.
આ બધું તો ઇંગ્લેન્ડમાં થયું, પણ આ ચર્ચ દુનિયાભરમાં ફેલાયો કઈ રીતે?
હા, એ કઈ રીતે થયું?
એનો ફેલાવો બ્રિટિશ સામ્રાજ્ય સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જેમ જેમ સામ્રાજ્ય ફેલાયું એમ અંગ્રેજ પાદરીઓ, મિશનરીઓ ગયા અને દુનિયાના અલગ અલગ ભાગોમાં એંગ્લિકન ચર્ચ સ્થપાયા. પણ પછી 20મી સદી આવી, દેશો આઝાદ થવા માંડ્યા.
હા, વિવસાતીકરણ. બરાબર. એટલે આજે નવા દેશો બન્યા ત્યાંના એંગ્લિકન ચર્ચો ઇંગ્લેન્ડના ચર્ચના સીધા નિયંત્રણમાંથી મુક્ત થયા અને પોતપોતાના દેશમાં સ્વાયત પ્રાંતો, પ્રોવિન્સીસ બની ગયા.
એટલે સ્વતંત્ર ચર્ચ બન્યા.
હા, સ્વશાસિત. અને આ બધા સ્વાયત્ત પ્રાંતો ભેગા મળીને જે બને છે એને આજે એંગ્લિકન કમ્યુનિયન કહેવાય છે.
ઓકે, પણ આટલા બધા અલગ અલગ દેશોના સ્વતંત્ર ચર્ચોને એકસાથે જોડી રાખવા માટે કોઈ સિસ્ટમ તો હશે ને? કોણ નિર્ણય લે, કોણ વડું?
અહીંયા જ વાત રસપ્રદ છે. એમની પાસે એક માળખું છે, પણ એ બહુ આમ ઢીલું છે, વિકેન્દ્રિત છે. એને કોમ્યુનિયનના સાધનો કહે છે.
એમાં શું શું આવે?
એમાં એક તો કેન્ટરબરીના આર્ક બિશપ છે, જે ઇંગ્લેન્ડના ચર્ચના વડા છે અને આખા કોમ્યુનિયન માટે એકતાના પ્રતીક જેવા ગણાય છે. પણ એમની પાસે ઇંગ્લેન્ડ બહાર સીધી સત્તા નથી.
ઓકે, પછી?
પછી દર 10 વર્ષે લેમ્બેથ કોન્ફરન્સ મળે છે, જેમાં દુનિયાભરના બધા બિશપ ભેગા થાય છે. પણ એ મુખ્યત્વે સલામસલત માટે છે, કોઈ બંધન કરતા નિર્ણયો લેવા માટે નહીં. પછી એક એંગ્લિકન કન્સલ્ટેટિવ કાઉન્સિલ છે, જેમાં બિશપ ઉપરાંત પાદરીઓ અને સામાન્ય લોકોનું પણ પ્રતિનિધિત્વ હોય છે. અને એક પ્રાઇમેટ્સ મીટિંગ છે, જેમાં દરેક પ્રાંતના જે મુખ્ય બિશપ હોય, પ્રાઇમેટ કહેવાય, એમની સભા મળે છે.
પણ આ બધા ભેગા મળીને નિર્ણયો લાગુ કરી શકે કે નહીં?
ના, મુખ્યત્વે નહીં. આ બધા સાધનોનો હેતુ વાતચીત કરવાનો, સલાહ આપવા લેવાનો અને સંબંધો જાળવી રાખવાનો છે. કોઈ એક કેન્દ્રીય સત્તા નથી જે બધા પર હુકમ ચલાવી શકે.
આ તો જાણે સંયુક્ત રાષ્ટ્ર જેવું થયું. બધા દેશો ભેગા મળે, વાતો કરે, પણ કોઈની પાસે બધા પર નિયંત્રણ નથી. આનાથી તો મતભેદો ઉકેલવા બહુ અઘરા પડતા હશે ને?
બિલકુલ, તમે સાચી જગ્યાએ પહોંચ્યા. આ જે ઢીલું માળખું છે ને, એ જ અત્યારે જે ગંભીર સંકટ ચાલી રહ્યું છે એનું એક મુખ્ય કારણ પણ છે.
કેવું સંકટ?
ખાસ કરીને માનવ જાતીયતાના મુદ્દાઓ પર, જેમ કે સમલૈંગિક સંબંધોને ચર્ચ સ્વીકૃતિ આપે કે નહીં.
હા, આ તો બહુ વિવાદાસ્પદ મુદ્દો છે.
બરાબર. પછી બાઇબલનું અર્થઘટન કેવી રીતે કરવું, એની સત્તા કેટલી ગણવી અને ચર્ચનું શાસન કોણ અને કેવી રીતે ચલાવે, આ બધા મુદ્દાઓ પર કોમ્યુનિયનની અંદર જ બહુ ઊંડા મતભેદો છે.
અને પેલી વાત પણ સાંભળી છે કે હવે એંગ્લિકન ચર્ચના મોટાભાગના સક્રિય સભ્યો યુરોપ કે અમેરિકા કરતા આફ્રિકા અને એશિયામાં વધારે છે, ગ્લોબલ સાઉથમાં. એનાથી શું ફરક પડે છે?
ખૂબ જ મોટો ફરક પડે છે, કારણ કે ગ્લોબલ સાઉથના જે ચર્ચો છે એ ઘણીવાર ગ્લોબલ નોર્થ એટલે યુરોપ, ઉત્તર અમેરિકાના ચર્ચો કરતા સામાજિક અને ધર્મશાસ્ત્રીય રીતે વધુ રૂઢિચુસ્ત વિચારો ધરાવે છે.
ઓહ,
એટલે ખાસ કરીને જાતીયતા જેવા મુદ્દાઓ પર ઉત્તર અને દક્ષિણના ચર્ચો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. દાખલા તરીકે 2003માં જ્યારે અમેરિકાના એપિસ્કોપલ ચર્ચે એક ખુલ્લેઆમ સમલૈંગિક વ્યક્તિ જીન રોબિન્સનને બિશપ તરીકે નિયુક્ત કર્યા,
હા,
ત્યારે તો કમ્યુનિયનમાં ભૂકંપ આવી ગયો હતો. ઘણા આફ્રિકન અને એશિયન ચર્ચોએ આનો સખત વિરોધ કર્યો અને સંબંધો તૂટવાની અણી પર આવી ગયા હતા.
તો શું એમ સમજવાનું કે પેલો સમાવેશકતા અને મધ્યમ માર્ગવાળો એંગ્લિકન પ્રયોગ હવે કામ નથી કરી રહ્યો? શું આટલી બધી વિવિધતા હવે એક સાથે નહીં ટટી શકે?
ચેપમેન કહે છે કે ભવિષ્ય શું થશે એ કહેવું મુશ્કેલ છે. એંગ્લિકનિઝમે અત્યાર સુધી અસ્પષ્ટતા અને પરસ્પર સહનશીલતાના આધારે એકતા જાળવી છે, પણ અત્યારે જે દબાણ છે એ અભૂતપૂર્વ છે. હવે સવાલ એ છે કે શું તેઓ આટલા ગહન મતભેદો હોવા છતાં સાથે ચાલવાનો કોઈ નવો રસ્તો શોધી શકશે કે પછી કમ્યુનિયનના ભાગલા પડી જશે? આ એમના મધ્યમ માર્ગની ખરી કસોટી છે.
એને અલગ તારવીએ અને જોઈએ કે એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગી શકે. પેલો વાયા મીડિયા મધ્યમ માર્ગનો વિચાર મને બહુ ગમ્યો.
હા, એ ખાલી ધર્મની વાત નથી, એ જીવન જીવવાની એક પદ્ધતિ પણ છે. એ શીખવે છે કે હંમેશા બે અંતિમોમાંથી એક પસંદ કરવાને બદલે કેવી રીતે વચ્ચેનો રસ્તો શોધવો, કેવી રીતે વિરોધાભાસી લાગતી વસ્તુઓ સાથે જીવવું. આપણે આપણા સમાજમાં, પરિવારોમાં પણ આ કરતા હોઈએ છીએ ને. જુદા જુદા મંતવ્યો હોય, જુદી જુદી પેઢીઓ હોય, એમની વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ.
સાચી વાત છે. બીજો મુદ્દો હતો પૂજાનું મહત્વ, ખાસ કરીને બુક ઓફ કોમન પ્રેયરનો રોલ, કે સિદ્ધાંતો કરતા વહેંચાયેલી પ્રથાએ ઓળખ બનાવી.
આ પણ બહુ મહત્વની વાત છે. એ બતાવે છે કે કેવી રીતે આપણે સાથે મળીને જે ક્રિયાઓ કરીએ છીએ, ધાર્મિક વિધિ હોય, તહેવાર હોય, કોઈ સામાજિક રીત હોય, એ આપણને એકબીજા સાથે જોડે છે, ભલે આપણી માન્યતાઓ થોડી જુદી હોય. આપણે ત્યાં નવરાત્રિના ગરબાનું જ ઉદાહરણ લો. લોકો જુદી જુદી માન્યતાના હોવા છતાં સાથે ગરબે ઘૂમે છે અને એક ક્રિયા જ એકતાની ભાવના બનાવે છે. લેટિનમાં કહેવત છે, લેક્સ ઓરેન્ડી લેક્સ ક્રિડિન્ડી, જેવી તમારી પ્રાર્થના તેવી તમારી શ્રદ્ધા બને છે.
અને પેલું સત્તા અને સ્વતંત્રતા વચ્ચે સંતુલન સાધવાની વાત, શાસ્ત્ર, પરંપરા અને તર્ક, એ ત્રણ પાયા
એ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ નિર્ણય લેતી વખતે જુદા જુદા દ્રષ્ટિકોણ વિચારવા જોઈએ. આપણા મૂળભૂત સિદ્ધાંતો શું છે, શાસ્ત્ર, આપણો ભૂતકાળનો અનુભવ અને સમુદાયનું ડહાપણ શું કહે છે, પરંપરા, અને આપણી પોતાની બુદ્ધિ અને તર્ક શું કહે છે, તર્ક. આ ત્રણેય વચ્ચે બેલેન્સ શોધવું એ પરિપક્વતાની નિશાની છે.
હા, બરાબર.
પછી ભલે એ વ્યક્તિગત નિર્ણય હોય કે સામાજિક મુદ્દો હોય.
અને છેલ્લો મુદ્દો, સમાવેશકતા, કોમ્પ્રહેન્સિવનેસ, એટલે કે એક જ છત નીચે જુદા જુદા અને ક્યારેક તો સાવ વિરોધી મંતવ્યોને સમાવવાનો પ્રયાસ.
ભારત તો આનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણો દેશ કેટલી બધી વિવિધતાને પોતાની અંદર સમાવીને ચાલે છે. એંગ્લિકનિઝમનો જે અનુભવ છે, એની સફળતા અને નિષ્ફળતા એ આપણને સમજવામાં મદદ કરે છે કે આ કામ કેટલું અઘરું છે પણ કેટલું જરૂરી છે. એક સતત ચાલતો પડકાર છે, એકતા વિરુદ્ધ વિવિધતા નહીં, પણ એકતા સાથે વિવિધતા કેવી રીતે જાળવવી.
ચેપમેનના પુસ્તકોમાંથી કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય એવા છે, જાણે આખી વાતનો સાર આવી જતો હોય.
હા, ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
એંગ્લિકનિઝમ કોઈ એક સિસ્ટમ નથી, પણ એક પદ્ધતિ છે. તે સાતત્ય અને પરિવર્તન બંનેને મૂલ્ય આપે છે. મતલબ કે ઓળખ કોઈ સ્થિર નિયમોમાં નથી, પણ બદલાતા સમય સાથે તાલ મિલાવવાની રીતમાં છે.
વિચાર બે, બુક ઓફ કોમન પ્રેયર એ ધર્મશાસ્ત્ર કરતાં વધુ ઓળખ ઘડી, લોકો સિદ્ધાંત કરતાં પૂજા દ્વારા રચાયા. આ પેલી અનુભવજન્ય અને વહેંચાયેલી શ્રદ્ધાની વાત પર ભાર મૂકે છે.
વિચાર ત્રણ, પ્રતિભા તણાવો ઉકેલવામાં નથી, પરંતુ તેમની વચ્ચે રચનાત્મક રીતે જીવવાનું શીખવામાં છે. આ બહુ ઊંડી વાત છે ને. હંમેશા સમાધાન જ કરવું જરૂરી નથી, ક્યારેક મતભેદો સાથે જીવતા શીખવું પડે છે અને છતાં સાથે રહેવું પડે છે.
હા, આ બહુ મહત્વનું છે.
વિચાર ચાર, પડકાર ખરેખર કેથોલિક એટલે કે સાર્વત્રિક બધાને સમાવતું બનવાનો છે, જ્યારે એંગ્લિકન એટલે કે પોતાની વિશેષ ઓળખ જાળવી રાખવાનો છે. આ પેલો વૈશ્વિક એકતા અને સ્થાનિક ઓળખ વચ્ચેનો સંઘર્ષ બતાવે છે. આ વિચારો ખાલી એંગ્લિકનિઝમ માટે જ નહીં, પણ કોઈપણ સંસ્થા, સમુદાય કે આપણા સંબંધોમાં પણ જે તણાવ અને પડકારો આવે છે એને સમજવામાં ઉપયોગી થઈ શકે.
તો આ બધી ચર્ચા પરથી આપણા શ્રોતાઓ માટે રોજિંદા જીવનમાં ઉપયોગી થાય એવી કંઈ નક્કર વાત તારવી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો પાઠ મતભેદો સાથે કામ પાડવાનો છે. જ્યારે કોઈની સાથે આપણી અસંમતિ થાય ત્યારે તરત જ સામસામે આવી જવાને બદલે પેલો એંગ્લિકન મધ્યમ માર્ગ યાદ કરવો, સામેવાળાને સાંભળવો, સમજવાનો પ્રયત્ન કરવો. કદાચ આપણે સહેમત ન થઈ શકીએ, પણ સંબંધ તો જાળવી શકીએ ને, વાતચીત ચાલુ રાખવી.
બીજું, પેલું ત્રણ પાયાનો આધારવાળો વિચાર, શાસ્ત્ર, પરંપરા, તર્ક, આપણે પોતાના નિર્ણયો લેવામાં એનો ઉપયોગ કરી શકીએ. કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો વિચારવું, મારા મૂળભૂત મૂલ્યો શું કહે છે, ભૂતકાળના અનુભવો, વડીલોની સલાહ શું છે અને મારી પોતાની બુદ્ધિ શું કહે છે.
બરાબર, એનાથી વધુ સંતુલિત નિર્ણય લઈ શકાય. ત્રીજું, એંગ્લિકનિઝમનો વૈશ્વિક અનુભવ, ખાસ કરીને ઉત્તર દક્ષિણનો તણાવ આપણને દુનિયામાં ચાલી રહેલી બીજી જે સાંસ્કૃતિક આર્થિક ગતિવિધિઓ છે એને સમજવામાં મદદ કરે છે.
અને ચોથું
અને છેલ્લે પીલી વહેંચાયેલી પ્રથાઓ અને વિધિઓનું મહત્વ, પછી એ પૂજા હોય, કુટુંબના રિવાજ હોય કે ગામનો ઉત્સવ હોય, આ બધી વસ્તુઓ આપણને એકબીજા સાથે જોડે છે, ઘણીવાર શબ્દો કરતાં પણ વધારે મજબૂતાઈથી.
આખી ચર્ચામાંથી મને જે વાત સૌથી વધુ ગમી ગઈ ને તે એ છે કે કેવી રીતે એક આટલી મોટી દુનિયાભરમાં ફેલાયેલી સંસ્થા જાણી જોઈને અમુક બાબતોમાં અસ્પષ્ટ રહેવાનું પસંદ કરે છે. દરેક વસ્તુની આમ ચોક્કસ વ્યાખ્યા કરવાને બદલે થોડી જગ્યા રાખવી, એ વિચાર જ મને બહુ રસપ્રદ લાગ્યો.
હા, એ અસામાન્ય છે.
અને બીજું, પેલું એક પુસ્તક બુક ઓફ કોમન પ્રેયર કેવી રીતે કરોડો લોકો માટે સદીઓ સુધી ઓળખ અને આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર બની રહે એ પણ કમાલની વાત છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ વિયા મીડિયા મધ્યમ માર્ગના વિચારની સુસંગતતા છે, ખાસ કરીને આજના સમયમાં.
કેમ?
કારણ કે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યાં દરેક વાતમાં તરત જ બે ભાગલા પડી જાય છે, આ બાજુ કે પેલી બાજુ, કાળું કે ધોળું, વચ્ચે કશું નહીં.
સાચી વાત છે.
આવા માહોલમાં તણાવોની વચ્ચે રહીને પણ રચનાત્મક રીતે જીવતા શીખવું, થોડી અસ્પષ્ટતા સ્વીકારવી અને વાતચીતનો દોર પકડી રાખવો એ કદાચ અત્યારના સમયની સૌથી મોટી જરૂરિયાત અને સૌથી અઘરી કળા છે. એંગ્લિકેનિઝમનો સંઘર્ષ આપણને એના વિશે ઘણું શીખવે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો સવાલ મૂકીને જઈએ, શું આવી સૈદ્ધાંતિક અસ્પષ્ટતા અને ઢીલાશ પડતા પરામર્શ પર આધારિત માળખું એવા યુગમાં ખરેખર ટકી શકે છે જ્યાં લોકો દરેક મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા અને નક્કર વલણની અપેક્ષા રાખે છે? સહનશીલતા અને એકતાની ખરી કસોટી ક્યારે થાય છે અને એની મર્યાદાઓ શું હોઈ શકે? આ વિશે એંગ્લિકન અનુભવ આપણને શું શીખવી શકે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.